તારીખ 12/6/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 584 585 અને 586 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 342
એક સ્વરૂપ નું સાધક છે, બીજું સ્વરૂપ નું બાધક છે, એ વિષય ચાલે છે. દ્રષ્ટિ કરતા ત્યાં ભેદ દેખાતો નથી, અને જ્યાં ભેદ દેખાય છે ત્યાં અભેદ ની દ્રષ્ટિ થતી નથી. દ્રષ્ટિ તો અભેદ ને સાધે છે, દ્રષ્ટિના પરિણામમાં ભેદ પડતો નથી, પરંતુ દ્રષ્ટિ સાથે પરિણમતું જ્ઞાન, જ્ઞાન સાથે પુરુષાર્થની ઓછાપ ઓછપ હોય, ઉણપ હોય તો બુદ્ધિપૂર્વકના રાગ ઉત્પન્ન થઈ જાય છે. એને સ્વવિકલ્પ ચિંતન કહે છે. પ્રથમ જ્યાં અભેદની દ્રષ્ટિ થઈ તે કાળમાં જ્ઞાનમાં પણ ભેદ દેખાતો નથી, પર્યાય ભેદો દેખાતા નથી, અને દ્રવ્ય સામાન્યમાં રહેલા ગુણ ભેદો પણ ત્યાં જ્ઞાન જોતું નથી. પણ જે સ્વરૂપનો અભેદ ભાવ છે, જેને દ્રઢ ભાવ કહેવામાં આવે છે, જેને દ્રઢ સ્વભાવ કહેવામાં આવે છે, એના અવલંબનમાં જ્ઞાન અભેદ ભાવે પરિણમે છે, ત્યારે કોઈ ભેદ જ્ઞાન ગોચર થતા નથી. દ્રષ્ટિ ગોચર થવાનો તો સવાલ નથી, પણ જ્ઞાન ગોચર પણ કોઈ ભેદ થતા નથી. અને જ્યાં સુધી સ્વવિકલ્પ ચિંતન ચાલે છે સ્વરૂપનું, એ સ્વવિકલ્પ ચિંતનમાં વિકલ્પ અભેદ ન હોય તો પણ, જ્યાં સુધી અભેદનો પણ ભેદ રહે છે ત્યાં સુધી અભેદ અવલંબન નહીં હોવાથી અનાદિ મિથ્યા દ્રષ્ટિને એ અભેદ દ્રષ્ટિનું પણ પરિણામ નથી. જ્ઞાનીને અભેદ દ્રષ્ટિનું પરિણામ છે ત્યારે એને કોઈ વેળા સવિકલ્પ ચિંતન પણ હોય છે, અને કોઈ વેળા નિર્વિકલ્પ અનુભવ પણ હોય છે. બંને પ્રકાર હોય છે. ત્યાં દ્રષ્ટિ તો અભેદ જ છે, પણ જ્ઞાનમાં ભેદોનું અવલંબન છે ઉપયોગમાં. જ્ઞાનમાં એટલે ઉપયોગમાં ત્યાં ભેદનું અવલંબન છે, પરિણતિમાં નથી. ત્યાં સુધી સ્વવિકલ્પ દશા રાગની ઉત્પત્તિ અવશ્યંભાવી છે, અને ત્યાં સુધી ફરીને આવતા અનુભવમાં અંતરાય છે. એ સ્વરૂપ ચિંતનનો વિકલ્પ સુદ્ધા ત્યાં અંતરાય ઉત્પન્ન કરે છે. અહીંયા એ જ્ઞાનીની દશાની વાત નથી કરી, પણ જે જીવ પ્રયત્નવાન થઈને અનુભવ સુધી પહોંચવાનો ઉદ્યમવંત છે, તેને જ્યાં સુધી ભેદ દેખાય છે, ભેદનું અવલંબન રહે છે, ભેદનો પક્ષ રહે છે, ત્યાં સુધી એને અભેદ પરિણમન થતું નથી. શ્રદ્ધાને જ્ઞાનનું અને ચારિત્રનું પ્રણય આવી વસ્તુસ્થિતિ છે. સામાન્ય વસ્તુમાં સુવડાતો નથી. વસ્તુ જે વિરાગ સ્વભાવી છે, પરિપૂર્ણ રાગના અભાવ સ્વરૂપે છે, એમાં શુભ રાગ નથી, શુભ રાગનું કોઈ સ્થાન નથી, અથવા શુભ રાગના શુભ રાગથી એ શૂન્ય છે. નિમિત્તો નથી, નિમિત્તો પરવસ્તુ છે, પરદ્રવ્ય છે, એ પણ એમાં નથી, એના પણ અભાવ સ્વરૂપે છે. એ બંને તો વસ્તુએ અને જાતિએ જુદી જાતના તત્વો છે, પણ સામાન્ય વસ્તુમાં વિશેષ ભેદ પણ નથી. સામાન્ય સામાન્ય સ્વરૂપે છે, વિશેષ ભેદ તે સામાન્ય રૂપે નથી, ને સામાન્ય છે તે વિશેષ ભેદ રૂપે નથી. આમ એમ કહેવાય કે જે સામાન્ય દ્રવ્ય સ્વરૂપ છે એમાં બધા ગુણો છે, અને એ સામાન્યના બધા વિશેષો છે. છતાં જ્યારે સામાન્યને જ જોવાનું પ્રયોજન છે, સામાન્યને જ અવલંબવાનું જ્યાં પ્રયોજન છે, એ વૃત્તિમાં વિશેષ ભેદો, વિશેષના ભેદો ઉત્પન્ન થતા નથી. એકલા માત્ર સામાન્યને જોનાર એમ જોયું, સામાન્યને સામાન્ય જોયું છું, કે જ્યાં એકનું સામાન્ય છે અને એમાં વિશેષ ભેદો પણ નથી. કેમ કે ઉપરી કહ્યું કે જ્યાં ભેદ દેખાય છે, સામાન્યમાં પણ અપેક્ષાકૃત ભેદો જ્યાં દેખાય છે, ત્યાં ભેદનું પરિણમન નથી. દ્રષ્ટિનું, જ્ઞાનનું અને ચારિત્રનું, એ દ્રષ્ટિથી વાત પીડ્યા છે, પણ ત્રણેય દૂર કર્યા. એટલે ભેદોને કઈ કક્ષામાં મૂક્યા, કે જેમ પર વસ્તુ નિમિત્તે સામાન્ય વસ્તુમાં નથી, જેમ શુભરાગ તે સામાન્ય વસ્તુમાં નથી, તેમ સામાન્યમાં વિશેષ પણ નથી. એવું એકનું સામાન્ય જોવું, એવું એકનું સામાન્યનું સામાન્ય સ્વરૂપ પોતાનું, સામાન્ય તો બીજું કોઈ નથી પણ સામાન્ય સ્વરૂપ પોતાનું નિસામાન્યનું અવલોકન કરવું, નિસામાન્યનો અનુભવ કરવો, એમ કહેવા માંગે છે. તેથી સામાન્ય એટલે સ્વભાવ સામાન્ય, બધા ગુણો આવે છે, પર્યાય તો વિશેષમાં જાય છે, ગુણો પણ વિશેષમાં જાય છે, પણ એ ગુણો જેમાં અંતર્ગર્ભિત છે, પર્યાય અંતર્ગર્ભિત નથી. કેમ કે પર્યાયનું તો ઉત્પાદરૂપ છે, અને આ સામાન્યમાં ગુણોનું સામાન્ય સ્વરૂપ છે, પણ ભેદો છે તે સામાન્ય નથી, ભેદો છે તે વિશેષમાં જાય છે. એક એક ગુણના જે ભેદ પડે છે તે ગુણ વિશેષમાં જાય છે, અથવા દ્રવ્ય વિશેષમાં જાય છે, પણ અનંત ગુણનું એક રૂપ સામાન્ય, અનંત ગુણનું એક રૂપ, એમ કહેતા તો ગુણના ભેદો થઈ ગયા, અનંત ગુણોનું એક રૂપ ને, પણ એ સમજાવવા શૈલી કરવી પડે છે. સામાન્ય એટલે બસ સામાન્ય, જ્યાં વિશેષનો વિકલ્પ નથી. ગૌણ રૂપે પણ, ગૌણ રૂપે છે એનો અર્થ કે એ વખતે તો એના એને દેખાતા નથી, એને દેખાતા નથી, એને એના જ્ઞાનનો એને અભાવ નથી, તેથી ગૌણ રૂપે છે એમ કહી શકાય. જ્ઞાનનો ગુણભેદોના જ્ઞાનનો અભાવ નથી, તેથી તેને કહી શકાય કે એને ગૌણ રૂપે ગુણોનું જ્ઞાન છે એમ. પણ દેખાતા નથી ત્યાં, ના એ તો પ્રશ્ન જ નથી. એ તો દ્રવ્યનું પર્યાય રૂપ જે વસ્તુનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન જેને કહીએ, દ્રવ્યનું પર્યાય રૂપ એ તો જે છે એ છે. હવે પ્રયોજન સાધવાનો જે પ્રકાર ચાલે છે એમાં મુખ્ય ગુણની પદ્ધતિ કઈ રીતે છે અને કેવા પ્રકારે છે એને જો વિચારવામાં આવે તો ગુણ ભેદો અને પર્યાય ભેદો ગૌણ થઈને દેખાતા જ નથી, જોવામાં આવતા જ નથી. આગમ પદ્ધતિમાં તો દ્રવ્યગુણ પર્યાયનું નિરૂપણ છે, વસ્તુનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયાત્મક જેવું છે તેવું આગમમાં નિરૂપિત છે. એ સમજ્યા પછી હવે પ્રયોજનની સિદ્ધિ કેમ થાય એ વિષય થોડો આગળનો છે, ત્યાંથી પણ આગળનો છે. જો એ વિષય ત્યાંથી આગળનો ન હોત ને અહીંથી વિષય પર્યાપ્ત પૂરો થતો હોત તો જેટલા જીવો દ્રવ્યગુણ પર્યાયનો જ્ઞાનને વિચાર કરી શકે તેની પ્રયોજનની સિદ્ધિ થઈ જાત. અર્થાત જેટલા કોઈ શાસ્ત્રજ્ઞો છે, વિદ્વાનો છે, પંડિતો છે, એ બધાને પ્રયોજનની સ્થિતિ થઈ જાય છે. પણ દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ, ગુણ ગુણી ભેદ સ્વરૂપ, ઉત્પાદ ભેદ રૂપ સ્વરૂપ પદાર્થ જાણ્યા પછી પદાર્થના કયા અંગ ઉપર વજન જવું જોઈએ અને કયા અંગ ઉપરથી વજન ઉઠી જવું જોઈએ એ પુરુષાર્થની કળાનો વિષય છે, જ્ઞાનની કળાનો વિષય છે. અને અધ્યાત્મ ત્યાંથી શરૂ થાય છે. અધ્યાત્મ એટલે આધાર લેવો છે. કોનો આધાર લેવો છે? કે સામાન્ય વસ્તુનો આધાર લેવો છે. જાણ્યું એ બધું એક બાજુ રાખ્યું, પછી જાણ કરીને એક બાજુ રાખ્યું, આધાર લીધો સામાન્ય વસ્તુનો. ત્યારે આધાર લીધો ત્યારે શું દશા થઈ એ અહીંયા વર્ણવે છે કે ત્યાં ગુણના ભેદો, ગુણ ગુણીના ભેદો, પરસ્પર ગુણના ભેદો નહીં, આ ગુણીને આત્મા ગુણીને એનો આ ગુણ એવા ભેદ એ પણ એમાં દેખાતા નથી. હવે દેખાતા નથી એમ કહ્યું ત્યાં શું કહી દીધું? એથી વધારે જોર દેવા, આ અવલંબનનો પ્રકાર છે કે જેમ સામાન્ય વસ્તુમાં પરનિમિત નથી અને શુભરાગ નથી, તેમ અમને તો એમ લાગે છે કે સામાન્યમાં ગુણભેદ પણ રહે છે. આમ લઈ લીધું, આ અભેદ અભેદનું જોર છે. તો અપેક્ષાકૃત ભેદ છે પણ એનું કામ નથી. હવે એ તો જયારે વસ્તુને નક્કી કરવી હતી, વસ્તુનો નિર્ણય કરવો હતો ત્યારે એ વાત સમજવામાં લીધી હતી. પણ એ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે આવું વસ્તુનું બંધારણ છે, હવે મારે શું કામ કરવાનું આ જાણ્યા પછી, એ બધું ભેદોનું જાણપણું એક કોર મૂકીને અભેદનું અવલંબન લેવું એટલું કાર્ય છે. ત્યારે એમ કહે છે કે વિશેષ ભેદ પણ આમાં નથી, હોત તો મને અનુભવમાં આવત. મારા ભેદ અનુભવમાં ભેદનો અનુભવ મને ન થયો, તેથી હું એમ કહું છું કે વસ્તુમાં ભેદ જ નથી, વિશેષ ભેદો નથી, વસ્તુમાં વિશેષ ભેદ નથી. એ જો અમૃતચંદ્રાચાર્ય દિવસે સાતમી ગાથામાં લીધું કે આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી એવું કહ્યું. પહેલી શ્લોકાર્થમાં એ વાત છે, અથવા પહેલી નીતિ ટીકાની એ છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી, એટલે એવા ભેદો વિદ્યમાન નથી, એવા ભેદો છે નહીં, અમને દેખાતા નથી, અમારા અનુભવમાં આવતા નથી. ત્યારે ભેદો સંબંધીનું એમને અજ્ઞાન થઈ ગયું કે એ ભેદના જ્ઞાનમાં તું જો સ્પર્ધા કરવા આવીશ તો તારો પત્તો નહીં થાય, એટલા ભેદોનું સૂક્ષ્મ જ્ઞાન છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદોનું જ્ઞાન હોવા છતાં એ જ્ઞાનનો ટોટલ એવો માયો કે ભેદને જોવાનું બંધ કરી દીધું. આ વિશેષતા છે, ઓળખવા પડતું છે, એથી આગળ નથી, એથી આગળ નથી. એ નય ચક્રની ગાથા ઉદ્ધારણ કરી છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. સ્વવિકલ્પ દશા પૂર્વક નિર્વિકલ્પનું વર્ણન લીધું છે ત્યાં, એ વાત લીધી છે.
અન્વેષણ કાળે
કે અન્વેષણ કાળે આ પ્રકારે ભેદો ઉપજતા હતા, પણ પ્રત્યક્ષ અનુભવના અનુભવમાં તો આત્મા પ્રત્યક્ષ હોવાથી એ ભેદોનું કોઈ આવશ્યક પણ જરૂરિયાત પણ નથી, એની જરૂર નથી. ત્યાં જેની જરૂર નથી, જેનું પ્રયોજન નથી, જેનું કામ નથી, એને ત્યાં જોવામાં જ આવતા હોય તો એક બાજુ રહી ગયા, એની સામે જોતો નથી. બહુ સારો વિષય પત્રો આવા લગતા અનુભવ નો વિષય કરશે. એની અંદર 266 ગાથા છે. સ્વવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ વ્યાપક રૂપથી એવો પ્રવર્તે છે કે જ્યારે અનુભવ કરે છે ત્યારે જે પદાર્થનો નિશ્ચય કર્યો હતો, નિશ્ચય પણ અભેદ પદાર્થનો કર્યો હતો, વેદો પૂર્વક પણ અભેદ પદાર્થનો નિશ્ચય કર્યો હતો, અને એ નિશ્ચય કર્યો તેમાં જ વ્યાપ વ્યાપક રૂપ થઈને એવો પ્રવર્તે. આ પદ્ધતિ અનુભવમાં જેવો નિશ્ચયમાં અભેદ ભાવે અભેદ સ્વરૂપે આત્મા આવ્યો હતો, એવો જ આત્મા હું છું એમ વ્યાપ વ્યાપક ભાવે શ્રદ્ધાએ પ્રસરીને, જ્ઞાને પ્રસરીને, અનુભવને પ્રસરીને એવો પ્રવર્તે કે જ્યાં જ્ઞાતા જે પણ દૂર થઈ જાય. ધ્યાન હોવા છતાં ધ્યાન જ્ઞાતા ધ્યેયના ભેદ પણ જેમાં ન રહે એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. નિર્વિકલ્પ અનુભવને કેવી રીતે એક નીતિમાં બતાવી દીધો છે. મોટા નય ચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છે કે તચ્ચાણેષણ કાલે સમયમ બુદ્ધેહી યુક્તિ મગ્રેણ, એ જે ભેદ પાડવા છે તો યુક્તિ માર્ગ છે એમ કહે છે. એને યુક્તિ કહી છે, કોઈ વાતને સમજાવવા માટે યુક્તિ કરે તો સહેલાઈથી સમજાય. અન્વેષણ કાળે, સંશોધનના કાળે, નિર્ણય કરવાના કાળે જાણવામાં આવે છે. સમય એટલે પદાર્થને જાણવામાં આવે છે શુદ્ધાત્માને, યુક્તિ મગ્ન યુક્તિ માર્ગ છે એને જાણવામાં આવે છે. નો આરાહણ સમયે, આરાધન સમયે નહીં, જ્યારે આરાધન કરવામાં આવે છે શુદ્ધાત્માને ત્યારે યુક્તિ માર્ગની કોઈ જરૂર નથી, કોઈ આવશ્યકતા નથી. નો આરાહણ સમયે પછકો અનુભવ જન્મા, કેમ કે ત્યાં તો આત્મા પ્રત્યક્ષ છે. જ્યાં આત્મા પ્રત્યક્ષ છે, જેથી કરીને આત્મા પ્રત્યક્ષ છે, જન્માનો અર્થ એ નીકળશે સ્માર્ટ, જેથી કરીને આત્મા જ પ્રત્યક્ષ હોવાથી આરાધન સમયે તો આત્મા જ પ્રત્યક્ષ હોવાને કારણે યુક્તિ માર્ગમાં પ્રત્યક્ષ અનુભવ હોતો નથી, પ્રત્યક્ષ અનુભવમાં યુક્તિ માર્ગ હોતો નથી. માર્ગ એટલે ઉપાય. એ એટલે એ પણ અર્થ કે તત્વના અવલોકન અન્વેષણ સમયે, અર્થાત શુદ્ધાત્માને યુક્તિ એટલે નય પ્રમાણ વડે પહેલા જાણે અન્વેષણ સમયે, નિશ્ચય કરવાના સમયે, પછી આરાધન સમયે, સમય જે અનુભવકાર છે એમાં નય પ્રમાણ છે, કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે. ત્યાં દ્રષ્ટાંત લીધો છે કે જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે, હીરો રત્ન કોઈ કિંમતી ચીજ ખરીદવા જાય તો અનેક વિકલ્પ કરે છે, પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, પહેરવાનું સુખ છે. જોવા અભેદ અનુભવનો દ્રષ્ટાંત લીધો છે કે એક હીરાનો હાર પહેર્યો છે, ત્યાં મેં હીરાનો હાર પહેર્યો છે એવો અનુભવ કરે છે, એવો વિકલ્પ નથી કરતો, એનો આનંદ ને હરખ ને અનુભવ કરે છે ત્યારે વિકલ્પ નથી કરતો. વિકલ્પ કરે તો એને એમાં બાધા પહોંચે છે. બહુ ભૂખ લાગી હોય ને પ્રિયમાં પ્રિય મિષ્ટાન ભોજન જમતો હોય, એને વાતો કરાવો તો ન ગમે, એ વાતો પછી એને બરાબર નિરાંતે ખાઈ લેવા દો, સરખી રીતે એને જમી લેવા દો, અત્યારે એને બીજી વાતો માં રોકો નહીં. કેમ કે ત્યાં એને એ વિકલ્પો છે એ બધા બાધક થાય છે, સુખાનુભવમાં બાધક થાય છે. એ પ્રમાણે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે, એ ટૂંકા મતું કે એ વાત ત્યાં લીધી છે. સમજવા માટે યુક્તિ કરવામાં આવે છે, ભેદ યુક્તિ એને કહે છે, સમજવા માટે વસ્તુના અભેદ સ્વરૂપને ભેદવાસી જીવ સીધો સમજી શકતો નથી એવી પરિસ્થિતિ જોઈને અનિવાર્યપણે ભેદ થી સમજાવવામાં આવે. ભેદ થી સમજાવવું અનિવાર્ય છે. જેમ દુભાષ્યાને સમજાવવું પડે છે, ન સમજતો હોય એને એની ભાષામાં, કોઈ મલેચ્છ ભાષા સિવાય બીજી ભાષા નથી સમજતો સંસ્કૃત, તો એને સમજાવે છે. સ્વસ્તિ એમ કહેતા તારું અવિનાશી કલ્યાણ થાવ એમ કહેવા માંગે છે, એ અર્થ કરી દેવો પડે છે. તો એને ખબર પડે છે કે મને ભાષાની ખબર નથી, પણ મારી ભાષામાં આવી વાત છે, ભાવ આવો છે કે મારા અવિનાશી કલ્યાણની ભાવના વાળો સામગ્રી છે, તો એની ભાષા નહીં સમજવા છતાં જયારે એનો ભાવ સમજે છે ત્યારે એનું ચિત્ત પ્રસન્ન થઈ આવે છે. કે નહી ગુણી અને ગુણના ભેદમાં જઈશ તો સમ્યક દર્શન નિભા એમ કહે છે. વિશેષ ભેદ સામાન્યમાં નથી, સામાન્ય સામાન્ય સ્વરૂપે છે અને વિશેષ સ્વરૂપે જ નથી એમ. છતાં તું ગુણ ગુણીના ભેદમાં જઈશ, એ ભેદમાં રહીશ તો અભેદ અનુભવ નહીં થાય, સમ્યક દર્શન નહીં થાય એટલે અભેદ અનુભવ નહીં થાય. હું ગુરુદેવ તો આવો વિષય અનેક પડખેથી ચર્ચો છે, કયો છે પ્રવચનોમાં અને ચર્ચાઓમાં આવા અભેદ અનુભવનો વિષય કેટલી કેટલી પ્રકારે ઘણા સૂક્ષ્મ પડખેથી અસાધારણ પદ્ધતિથી વ્યક્ત કર્યો છે. આ તો ધીરાના કામ છે, ઉતાવળે આંબા નપાકે, સૌ ધીરથી ઉપયોગ અંતરમાં સાંસર્વત કરીએ લીધું. જે તળ છે એમાં આ સંસ્કૃત સિદ્ધ અંદર ઉપયોગ જાય, ક્યાંય તીર્છો આગળ જાય, જોડે રહ્યાના વિકલ્પ સાથે પણ જોડાય, એકલાગ્ર સ્વભાવને લક્ષમાં લઈને અંદર ઉતરી જાય ધીરો થઈને, એવું આ કામ છે. હડફડાટ વાળાનું, ચંચળતા વાળાનું આમાં કામ નથી.
આવો મોટો અભેદ ક્યાં હતો?
ક્યાં હતો ને છે જ, હતો ને અત્યારે નથી એવું કઈ નથી, સદાકાળ એ છે. પોતે દરકાર કરી નથી, તેથી એના લક્ષમાં આવ્યું. વિચિત્રતા તો એ છે કે પોતાના સુખની પોતે દરકાર કરી નથી, એમાં કઈ કોઈના માટે એને કઈ ઉપકાર કરવાનો છે, કોઈનું કામ કરવાનું છે એ તો છે નહીં. પોતાના જ સુખનું આ સાધન છે, પોતાના સુખનું કારણ છે, પોતા સ્વરૂપે છે, પોતાનું સ્વરૂપ છે, અને પોતે જ દરકાર કરતો નથી. આટલી વાત છે. અને એ દરકાર કરતો નથી એમાં કોઈ સંયોગો એને નડતા નથી, ને કોઈ કર્મનો ઉદય પણ એને નડતો નથી. કર્મ તો બિચારા એવા છે, કર્મ તો એવા છે બિચારા કે તું તારા સ્વાનુભવના પરિણામ કરે એટલે એ તને અનુકૂળ થઈ જાય છે. શક્તિમાન કો સર્વ સાથ દેતે હૈં, સુગાનીજી પત્રમાં લખ્યું. જ્યાં આત્મા જ્યાં પોતાનું પુરુષાર્થ ફરવે છે ત્યાં કર્મ પણ એને સાથ દે છે. મિથ્યાત્વની મિથ્યાત્વના દશામાં બાંધેલી જે કર્મ પ્રકૃતિ એ ઉપસમી જાય. પ્રથમ ઉપસમ સમય દર્શનના કાળમાં ઉદયમાં ન આવે. એનો ઉદયમાં આવવાનો કાળ પાકતો આવ્યો હોય એમાં જો આ પુરુષાર્થ કરે તો એનો ઉપસમ થઈ જાય છે. ઉદય થવાને બદલે ઉપસમ થઈ જાય, રસ વિપાક ઉદય આવવાને બદલે ઉપસમ જાય, એ તને અંદરમાં સાથ આપે છે. એને ખબર નથી કાંઈ પણ તારો પુરુષાર્થ જોયો એટલે એ તો બિચારા નમાયા છે, એ કાંઈ તને કરી શકે એમ છે નહીં, એટલે એ તો ઉપસમી જાય છે. બસ એ ઉપસમી જાય છે એટલે નહીં હોવા બરાબર છે, ઉદય તો નહીં હોવા બરાબર. સારો રસ્તો સાફ છે, પુરુષાર્થ કર ત્યારે ચારો રસ્તો તો સાફ જ છે, કોઈ નડતર નથી. 584 છે, 585 છે, એ પણ એ જ વિષયમાં પ્રવચન સારની 172 ગાથાના પ્રવચનમાં છે. ગુણી આત્માનો આ આનંદ ગુણ છે, આત્મા ગુણી છે, આનંદ ગુણનો ધણી તે ગુણી છે, અને એવા આત્માનો આ આનંદ નામનો એક વિશિષ્ટ ગુણ છે. આ જ્ઞાતા આત્મા છે અને જ્ઞાન એનો ગુણ છે, એવા ભેદથી તો વિકલ્પ ઉઠશે. આમ વિચાર કરીશ ત્યાં સુધી તો તને વિકલ્પ ઉઠશે. આ વિચાર આત્માનો કરે છે એને કહે છે. જે આત્માનો વિચાર પણ કરતા નથી એને તો કેવું પણ શું, કેમ કે એ તો દુનિયાનો વિચાર કરે છે, પોતાના સંયોગોનો વિચાર કરે છે, અનાત્માનો વિચાર કરે છે, અને એમાંથી તો કાંઈ આત્માનો અનુભવ થાય એ તો કોઈ વસ્તુ છે નહીં. પણ જેણે જેણે આત્માનો અનુભવ કર્યો એવા જીવોને આત્મવિચાર કરતા જોયા એને હવે એમ કહે છે કે આત્મવિચાર કરે છો, આત્માનો વિચાર કરે છો, આત્માનું ચિંતન કરે છો, ત્યાં પણ હજી એક રહસ્યવાળી અંદરના ભેદની વાત આ છે કે ગુણ ગુણીનો ભેદ, જ્ઞાન આનંદ આદિ આત્માના ગુણો છે એવો ભેદ જ્યાં સુધી તને દેખાય છે એવા ભેદ વિચાર જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી વિકલ્પ બંધ થતા નથી. જ્યાં સુધી વિકલ્પ બંધ થતા નથી ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થતો નથી.
બરોબર.
જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થતો નથી ત્યાં સુધી સ્વરૂપનું આરાધન થતું નથી. આમ છે.
બરોબર.
આરાધન શબ્દ વાપર્યો છે નવચક્ર ગ્રંથમાં.
આરાધન
આચાર્ય મહારાજે માઇલ સબલ કરીને આચાર્ય છે ગ્રંથમાં રચિતા એમણે એ શબ્દ વાપર્યો આરાધન સમય. આરાધન સમય વિકલ્પ ઉઠે તો એ તો તારા અનુભવમાં આત્માના ભેદ વિકલ્પ રાગ એ પણ તારા અનુભવને પ્રતિકૂળ છે. વ્યવહારે અનુકૂળ છે એમ કહેવાય પણ ખરેખર જુઓ નિશ્ચયથી જુઓ તો એ પ્રતિકૂળ છે. જેને વ્યવહારે અનુકૂળ કહેવાય છે તે જ નિશ્ચયથી પ્રતિકૂળ છે. એક જ વિકલ્પના બે દ્રષ્ટિકોણ છે નિરૂપણના પ્રથમના અથવા જોવાના બે દ્રષ્ટિકોણ છે. એટલે એ કહ્યું ગજબ તો ખોટ કરી અસાધારણ એવું જ્ઞાન નિર્મળ અને ચોખ્ખું હતું અને એ પણ એટલો વાણીનો યોગ પુનિયોગ જેને કહીએ કે અધ્યાત્મના આવા સૂક્ષ્મ પ્રકારોને પણ ભાષામાં બહુ સ્પષ્ટ ખોલીને પૂછ્યા. અનેક પડખેથી એક પડખેથી નહીં પણ અનેક પડખેથી ખોલી ખોલીને છેલ્લા ઘણા કાળમાં આવી સ્પષ્ટતાધારી જ્ઞાનીઓ પણ જોવામાં નથી જ્ઞાનમાં નથી આટલી બધી સ્પષ્ટતા કરી હોય. સાણો માણસ તો ઇશારામાં સમજે એમ કે છે કે નહીં એટલે ઘણો બુદ્ધિ વાળો હોય એને ટકોર કરે ત્યાં સમજે. બાકી તો ડફણા મારે તો પણ ન સમજે. એક પ્રકારની યોગ્યતા વધારે છે તો બરાબર છે. પણ એવું છે કે કોઈનું કારણ કોઈને ફળે છે ઘણી વાર એવું બને છે. એવા જીવોને કારણે સ્પષ્ટતા આવે અને કોઈ લાયક જીવને એ વધુ લાભનું કારણ થઈ જાય. પ્રશ્ન કરનાર તો બુદ્ધિવાળા હોય તો એ બુદ્ધિમાંથી પ્રશ્ન કાઢે આનું શું પણ આનું શું હવે પણ આનું શું. અંદરમાં તો કેવળ જ્ઞાનની જેને લબ્ધિ છે એવા સાતિશય જ્ઞાનધારી સમ્ય જ્ઞાની ધર્મત્માઓને તો ભીરું છે અંદર હૃદયમાં ઘણું ભીરું છે. એવું જ્ઞાનની લબ્ધિ લઈને બેઠા છે સામે આવે છે તો એની સામે નીકળે છે. પેલો પકડે કે ન પકડે પણ લાયક હોય એને તો કામ એ લાયક હોય તો એને પણ થઈ જાય. અને એનાથી મને લાભ થશે એમ આવું આત્માનું સ્વવિકલ્પ ચિંતન કરીશ તો મને લાભ થશે એમ માને તો તેને મિથ્યાત્વ થશે. આત્માના અનુભવનો લાભ નહીં થાય પણ નુકસાન થશે. જોકે મિથ્યાત્વમાં છે પણ ત્યાં મિથ્યાત્વ એ નિમિત્તે પણ એ દ્રઢ કરે છે કે હવે આત્માનો અનુભવ કરવા શું કરવું. આપણે ત્યાં ઘણી વાર ગડબડ કરે છે વિદ્વાનો પણ કોઈ પૂછે કે અમારે આત્માનો અનુભવ કરવા માટે શું કરવું. બસ તમે આત્માનું ચિંતન કર્યા કરો. આત્માનું આત્મા જ્ઞાયક છે આવો આત્મા જ્ઞાયક છે એમ એનું ચિંતન કર્યા કરો. બહુ ચિંતન સારું કરો તમને અનુભવ શરીર છે એ ગુપ્તા કામમાં આવે વા તો નથી. લાગે એવું ન હોય, વિષયના અજાણ્યા હોય ને એમ લાગે કે હા બહુ સરસ વાત કરી, તો હું આત્માનું ચિંતન કરું છું અને મને આ એમ કે છે બરાબર ચિંતન કર તને અનુભવ થઈ જશે એને અનુકૂળ પડી જાય છે. આ તો કે છે કે એના એ વિકલ્પ ઉઠે છે ને એ પેદા કરું એ પેદા કરું કેમ કે એનાથી લાભ થશે, લાભ તો એક બાજુ રહી ગયો, તારો જવાબ તદ્દન ખોટો છે, એક માર્ક પણ મળે એવું ઘરે એમ કે હવે હું કરું. આત્માનું ચિંતન કરવા સિવાય બીજો રસ્તો શું છે? પણ એ તો નિર્ણય કરવા માટે એ વાત હતી, અવલંબન લેવા માટે. તો એમ જે સામાન્ય અંગ છે જેમાં ભેદો નથી એમાં વ્યાપ વ્યાપક ભાવે પ્રવર્તવું એ અનુભવની પ્રવૃત્તિ છે. બીજું કદનજીએ એ શ્લોકનું ઉદ્ધરણ કરતા પહેલા આ વાત કરી કે સો વિકલ્પ દશા ચાલશે ખરી પણ એ છોડવાની ચીજ છે, એ લંબાવવાની ચીજ નથી, એની લાળ લંબાવીશ નહીં તો એમાં ઘૂંચવાઈ જઈશ. જેમ કરોળીઓ એની લાળમાં ઘૂંચવાય છે એમ તું એમાં ઘૂંચવાય જઈશ, એ તો છોડવાની ચીજ છે. પછી તો જે વસ્તુ જ્ઞાનમાં આવી છે એમાં વ્યાપ વ્યાપક ભાવે પ્રવર્તી જવું એ આરાધનનો વિષય, વિકલ્પ કરવો એ આરાધનનો વિષય નથી. એટલે અહીંયા એટલી ચોખ્ખટ કરી દીધી છે કે એનાથી મને લાભ થશે કે તને લાભ થશે એવી જે માન્યતા છે તે તો મિથ્યાત્વ છે, એ સ્પષ્ટ મિથ્યાત્વ છે. બહુ સ્પષ્ટ કહીએ તો એ બુદ્ધિપૂર્વકનું નવું ગ્રહેલું ગ્રહિત મિથ્યાત્વ છે, અગ્રહિત નથી. એ તો ગ્રહિત છે અને સાધન માન્યું છે, ગ્રહિત વિચાર છે. ચોરાસી ને પંચ્યાસી એ કહ્યું છે કે સ્પષ્ટીકરણ જરા વિકલ્પથી વધારે લીધું છે ત્યાં આવી રીતે વિચાર કરે છે. મુમુક્ષુ જીવ પણ જ્યાં વિચાર કરે છે કે હું નાયક છું, હું જ્ઞાતા છું, આનંદ સ્વરૂપે છું, આનંદ મારો સ્વભાવ છે, જ્ઞાન મારો સ્વભાવ છે, એવા વિકલ્પ ભેદ વિકલ્પ ઉઠે ને એને ને એને એમ કરતા 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 લાભ થાય એવું અંદર મનાયું હોય ને તેથી એમને એમ વિકલ્પ કરવાનો ચાલુ રાખવાનો અભિપ્રાય થઈ જાય અને એ પ્રવૃત્તિ ક્રિયા કરે જાય મિથ્યાત્મા ગ્રહિત અગ્રહિતમાંથી. લક્ષમાં આત્મા આવ્યો છે કે નહીં, વિકલ્પ ચાલે ત્યારે નિર્ણય પૂર્વક લક્ષમાં આવ્યો છે કે નહીં. જો નિર્ણય પૂર્વક લક્ષમાં આવ્યો હોય તો એમાં વ્યાપ વ્યાપક ભાવે પ્રવૃત્તિ કરવી. લક્ષ્મણ જ ન આવ્યો હોય ને નિર્ણયમાં જ ન આવ્યો હોય તો એમને વિકલ્પ કર્યા કરશે, બીજું શું કરશે? એ કાંઈ એને વળવાનું નથી, એ ગ્રહિતમાં ચાલ્યું જશે. તત્વજ્ઞાનનું ક્ષેત્ર એવું છે. જો આ સૂક્ષ્મ બોધનો અભિલાષી થઈને આ વિષયમાં ઊંડો ઉતરીને અનુભવના પ્રયત્નમાં ન લાગે અને અનુભવ સુધી ન પહોંચે તો એનું જાણપણું પણ સ્થૂળ થઈ જાય. જે એને ધાર્યું હોય એમાં કલ્પના ભેળવી હોય કાળ જાય એમાં કલ્પના પછી રૂઢ થતી જાય, દ્રઢ થતી જાય, એનું તત્વજ્ઞાન છે સ્થૂળતાને ભજે છે. પછી બુદ્ધિ સ્થૂળતાને ભજે છે, સ્થૂળ બુદ્ધિવાન થઈ જાય,
સ્થૂળ બુદ્ધિવાન થઈ જાય, લાડો વધારે
પછી તો સ્થૂળ ભૂલ થઈ જાય ને. સૂક્ષ્મ પરિણામમાં સૂક્ષ્મ ભૂલ થાય, સ્થૂળ પરિણામમાં સ્થૂળ ભૂલ થાય. આમાં ચર્ચા કરી છે નિર્ભ્રાંત દર્શન માં દસ થી મેં એના લીધા છે, દસ થી મેં એની ચર્ચા ચાલુ છે, પંદર હજાર ચર્ચા ચાલુ એ વિષય પર ચર્ચા ચાલુ નિયમ ખબર પડે કે આ નિશ્ચય છે એના આ લક્ષણ છે, દસ લક્ષણ લીધા છે, દસ થી સુધી એની ચર્ચા છે. પણ એની મોટી વાત કરીએ ને ટૂંકી વાત કરીએ તો એટલી કે જેને નિશ્ચય થાય ગુણ સ્વભાવ છે ને આત્મા ગુણી છે ને એના સ્વભાવમાં ગુણો ભર્યા છે, એને એ સ્વભાવની અનન્ય રુચિ ગુણની અનન્ય રુચિ ફરતે છે. એટલું જ્ઞાનમાં આત્મા આવે છે જણા ખ્યાલમાં આવે છે એમ નહીં, જ્ઞાનમાં કઈ નિર્ણય ખ્યાલ છે ને પ્રશાંત, પણ એ જેવો ખ્યાલમાં આવે છે અનન્ય રુચિ થાય છે એના પ્રત્યે, જેમ બહારના કોઈ ગુણવાન પ્રત્યે પ્રેમ સ્થિતિ થાય છે, ગુણાનુરાગ થાય છે કે નહીં, કોઈ ગુણવાન હોય તો જ્ઞાની સાધક પ્રત્યે ગુણાનુરાગ થાય છે, આ તો અમુક ગુણ નો ગણી છે પરિપૂર્ણ ગુણ નો ભાજન છે એને અનન્ય રુચિ પ્રગટે છે, અને રુચિ અનુયાયી જોયા એને એ સંબંધિત આવેદ આવે છે, પુરુષાર્થ આવે છે, પરિણમનમાં આવેદ હું છું એનો વેદ ઉત્પન્ન થાય છે, એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. પુરુષાર્થ ને રુચિ સ્વરૂપના અપૂર્વ અપૂર્વ મહિમા પૂર્વક જે ઉત્પન્ન થાય એ એને ન જણાય એમ કેમ બને? એ તો એક અસાધારણ પરિણમનનો પ્રકાર ઉત્પન્ન થયો. અંદરમાં બહારની ચીજનો હરખ સંયોગ ન થાય તો એને ખબર પડે છે કે અત્યારે મને હરખ વર્તે છે, શોક થાય તો શોકની ખબર પડે છે. તો જેનો અનંત મહિમાધારી પદનો અપૂર્વ મહિમા પ્રત્યે એને ખબર ન પડે રુચિની પુરુષાર્થની એમ કેમ બને? જેને અનંત ગુણની દોલત અનંત ગુણનો ખજાનો અનંત ગુણનો વૈભવ ભાળ્યો એને એના આનુષંગિક બધા લક્ષણો ઉત્પન્ન થાય ને એને ખબર ન પડે એમ કેમ બને? કે ખબર પડ્યા વિના લોટરી લાગે ને તો હરખ થાય છે કે નહીં? પૈસા તો જયારે લેવા જશે ને આવશે ત્યારે અત્યારે છે, અને એ પહેલા આજે એનું આયુષ પૂરું થશે કે નહીં અને બીજા સમયની ખબર જ નથી. પણ આવ્યા પહેલા હરખ થાય છે કે નહીં? કેમ કે એ એના એના પરિણમનમાં એ પ્રત્યક્ષ વખત એને ખ્યાલમાં આવે છે, છે મારું, આ મારું થઈ ગયું, આ તો મારું છે, હવે આ મારો નહીં. કબજો મળ્યા પહેલા એમ કબજો તો અનુભવમાં મળે છે, સારી વાત છે. કલ્પના એ ન ચડે એટલું જોવાનું રહે. જ્ઞાની તો દ્રઢ દ્રષ્ટિના જોરથી રાગને પૂગળને માને, પણ જિજ્ઞાસુ રાગને પૂગળને માને તે બરાબર છે, દ્રઢ દ્રષ્ટિનું જોર કરું આવ્યું નથી, અને એ પહેલા માની લઈએ તો બરાબર છે, જોર નથી થયું તો જોર કરવું તો છે કે નહીં? જોર થવું તો જોઈએ કે નહીં? એટલો સવાલ છે.
બરાબર
કે નથી થયું એટલે નથી થયું, વાત મૂકો પડતી ને હાલો બીજા રસ્તે. એ તો જે રસ્તે જ્ઞાનીઓ ચાલ્યા તે જ રસ્તે ચાલવું હોય તો તેવું જ તારે અનુસરણ કરવું, એ સીધી વાત છે. સમયસારમાં બે પ્રકારે વાત આવે છે. 205 નંબર નો કોષ્ટ છે, એમાં એવી વાત કરી છે આચાર્યજી કે ભાઈ, જ્યાં સુધી તને સ્વાનુભવ ન થાય, સાક્ષાત જ્ઞાની અથવા સાક્ષી ભાવ પ્રગટ કરીને જ્ઞાતા, ત્યાં સુધી રાગ નો તું અકર્તા છું એમ ન માની, તું પોતે રાગ કરે છો એમ માની લે, એમ કે તું વિષ પરિણમન માં તો જ્ઞાતા દ્રષ્ટા થઈને અકર્તા થયો, તો કરતા ભાવે રાગ ને કરે છો, ત્યાં સુધી તું કરતા થઈને રાગ કરે છો એમ જાણજે. જો એમ નહી જાણ તો સાંખ્ય નો અભિપ્રાય થઈ જશે, પછી મિથ્યા કામ થઈ જશે. કરતા ભાવે રાજ ને કરે ને છતાં જાણે કે નહીં, કોઈ નાતા દ્રષ્ટા સાથે એનો નિષેધ કર્યો. હવે અહીંયા એમ કે જો હું રાગ ને હું કરું છું એમ પકડીને બેસું તો હું રાગ ને કરતો નથી, કરી શકતો નથી, એ વાતની મુખ્યતા ક્યારે કરી? આ થોડો હિંદુઓનો પ્રશ્ન થાય કે અમારે શું કરવું? રાગ ના કરતા પણ એ પરિણમાય છે, ત્યાં રાગ ને હું કરું છું એમ માનીને ચાલવું, રાગ હું નથી કરતો ને રાગ ઉદ્ભવનો છે એમ માનીને ચાલવું, આમે જતા તકલીફ ને આમે જતા તકલીફ છે, બે બાજુ તમે મિથ્યાત્મો મારું ઊંધું રાખો છો, એ મિથ્યાત થઈ ગઈ છે, આમ કરીશ તો મિથ્યાત થઈ ગઈ છે, એવું પાછું જરાક ફેરફાર થાય તો મિથ્યાત થાય છે, એટલે થોડીક મૂંઝવણ થાય છે, એને અહીંયા રસ્તો દેખાડે છે. એવી કરુણા થી વાતો આવે છે, એટલે અહીંયા પણ એ રસ્તો દેખાડ્યો છે. ઉત્તર કે જિજ્ઞાસુ પણ સૌ વસ્તુ સ્વરૂપના ચિંતન આદિમાં માને કે રાગ તે આત્માનો નથી, રાગ તે ઉપાધિ ભાવ છે. રાગ તે આત્માનો નથી એટલે સ્વભાવ, આત્માના સ્વભાવમાં રાગ નથી, સ્વભાવરૂપ રાગ નથી, સ્વભાવનો રાગ નથી, પણ રાગ તે ઉપાધિ ભાવ છે એટલે ભાવ તો જીવના પરિણામનો ભાવ છે, ઉપાધિક ભાવ છે ને સ્વાભાવિક ભાવ નથી, એ બે આંકડો તો એને જાણવો રહ્યો. જો એમ જાણે તો એ ક્યાં પાછો ગડબડ કેવી રીતે કરે એની પોતાને ખબર રહેતી નથી. એટલે પ્રથમમાં પ્રથમ આ લીધું છે કે સ્વભાવ ને વિભાવ ને ઓળખીને એ બંને વચ્ચે ભેદ જ્ઞાન કરાન, સ્વભાવ છું રાગાદી વિભાવ છું એ સ્વભાવ ને વિભાવ વચ્ચે એના ઓળખાણ પૂર્વક શું ભેદ જ્ઞાન કર, ઓળખાણ કરીને ભેદ જ્ઞાન કર, આ વિભાવ ને આ સ્વભાવ તારા ને તારા પરિણામમાં બે ભાવ છે, એ બેની વેચની અંદરમાં ન થાય ત્યાં સુધી બીજી એક વાત તારી ઠીક થઈને સીધી પડશે. પરાશ્રય ઉત્પન્ન થતો હોવાથી મારો નથી પુદ્ગળનો છે માને, એટલે શું જોર દેવાની વાત છે, માને એટલે હું અકર્તાપણે પરિણમી ગયો છું એમ ન માને, જ્યાં સુધી અકર્તાપણે પરિણમન નથી થયું ત્યાં સુધી, જ્યાં સુધી કરતા ભાવે પણ પરિણમન છે છતાં એનું કરતાપણું દૂર કરવું છે, એ કરતાપણાનો અભાવ કરવો છે, ત્યારે કરતાપણાનું વજન ઉઠાવી લેવા માટે અને અકર્તા સ્વભાવ ઉપર વજન દેવા માટે એનું અવલંબન લેવા માટે એમ માને, અથવા માને એ અનુસાર એનું વચન પ્રયોગ પણ થાય, તો ત્યાં એ પ્રયત્નવંત હોવાથી એનો એવો પ્રયત્ન મુખ્ય ગુણ કરવાનો ચાલતો હોવાથી એને એ વિષયનો બાદ નથી, બાદ નથી, એ જ્ઞાની થયો નથી છતાં એમ કેમ કહે છે ને કેમ માને છે, ખરાબ સદગુણો છે એ જ્ઞાનીથી આ પછીની વાત છે, આ જ્ઞાની થયો નથી ને કેમ કે છે, પણ એને એ વાત નથી. આમ છે કેમ કે જે આ રાગ કરતા ભાવે પ્રણવીને રાગ પોતાનો છે એમ જાણવું છે, પણ એના ઉપર વજન નથી લેવું. રાગ મારો છે એમ રાગની પકડ નથી કરવી, એ પકડને તો છોડીને એનો એ પકડનો નાશ કરી નાખવો છે ઢીલી કરીને. તેથી જિજ્ઞાસુ એટલે મુમુક્ષુ પણ સૌ ચિંતવન માં એમ જાણે એમ માને અને એમ પ્રવર્તે. પુરુષાર્થ કરવાના કાળમાં પુરુષાર્થના કાળમાં એ યોગ્ય છે, એની રીત બરાબર છે, એમાં કઈ ખોટું કરે છે ઊંધું કરે છે એમ નથી. પણ સ્થૂળતાથી વિચારે તો એને મૂંઝવણ થાય કે જ્ઞાન છે આપેલા રાગ નો કરતા પણ આત્માને માનવો એમ ચોખ્ખું કહ્યું છે. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર 205 નંબર નો આગળ એમ કહ્યું કે રાગ કૃષ્ણ ભૂતગણ નો છે આત્માનો છે જ નહીં. 29 બોલ માં ક્યાંય આત્માની અનુભૂતિ સ્વરૂપ નહીં હોવાથી ભૂતગળ ના પરિણામ છે એમ કહ્યું. કાયદું છે 50-55 આમાં કરવું શું કરવું એ છે, એમાં પણ રસ્તો છે. બારમાં પણ રોગ શરીરના અંગમાં થાય છે, એટલે શરીરની અવસ્થા છે. રોગની અવસ્થા એ શરીરની અવસ્થા છે, પણ રોગિષ્ઠ અવસ્થા છે. હવે શરીરની છે માટે શું કરવું? ભાઈ શરીરની હોય તો એની ઉપાધિ થાય ને, નહીં તો બીજાની હોય તો ક્યાં તારે તકલીફ છે? લાકડું હડે એમાં કઈ તને પીડા થતી નથી, પણ શરીરમાં હડ પર થાય તો તને પીડા થાય છે. એટલે શરીરની અવસ્થા છે તો એને પકડી રાખવી એ વાત રહેતી નથી. શરીરની અવસ્થા પણ રોગિષ્ઠ હોવાથી ટાળવા યોગ્ય છે, ટાળવાનો ઉપાય કર્તવ્ય છે, અને એ ઉપાય માટે ઔષધ ને પરેજાદી જે કરવું હોય તે કરવું ઘટે છે.
બરાબર
એમ રાગ ને મિથ્યાત્વ રોગ, અને રોગ છે માટે રોગને ટાળવા માટેનો ઉપાય કરવો જોઈએ. રોગ છે માટે પકડી રાખવાની વાત નથી, ને રોગ છે માટે સર્વથા રોગ નથી એમ પણ નથી. વજન ઉઠાવી લેવા માટે એને પૂતગુણનો કહેવામાં આવ્યો છે. ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે એટલી વાત છે. કથનમાં રહેલા પ્રયોજનને ન સમજે અને પછી ગમે એમ અંગીકાર કરી લે તો પાછો સ્વચ્છમાં ચાલ્યો જાય. રાગ પછી તો પૂજગલ કરે છે, એ ક્યાં આત્માનો હતો? આત્માએ ક્યાં રાગ કર્યો? કરે ને આત્મા રાગ કરે, પણ એમ હું એકાંત કરીને દોષને દ્રઢ કરે ત્યાં તો તારે નિર્દોષ થવાની ભાવનાનો પ્રકાર પણ રહ્યો નથી. પાયાની વાત છોડીને તો કોઈ વાત હોય શકે નહીં. અને સર્વ વિતરાગ વચનોમાં રાગાદી વિભાવ મટાડવાનો હેતુ તો સ્વયં છે, ક્યાંય એ હેતુને છોડીને અર્થઘટન કરવાનો નિષેધ છે, એકાંતે નિષેધ છે. દોષપણું મટાડવું ને નિર્દોષપણું થવું એ તો હેતુ છે, ઉપદેશ અને વચન વ્યવહારનો એ હેતુ છે. એ છોડીને કોઈ વચનને અંગીકાર કરવું કે એનું અર્થઘટન કરવું એ તો પ્રત્યક્ષ ઉદ્દેશ વિરુદ્ધ છે, હેતુ વિરુદ્ધ છે. એ વાત તો ક્યાંય હોઈ શકે? બહુ સારી વાત. મચલો રસ્તો શું એ કોઈ પૂછે? મચલો રસ્તો છે. બીજું શું છે કે સદમસ્ત પ્રાણીને એના પરિણમનમાં મુખ્ય ગૌણનું એનો પ્રકાર ઉપદેશ છે, હોય જ છે, ઉપજેલો હોય જ છે. એ અનેક વાતો જાણે છે, અનેક વાતો એના જ્ઞાન સમક્ષ આવે છે, જ્ઞાનના પડદા ઉપર આવે છે, પણ સાચું કે ખોટું એનું વજન એક બાજુ રહે છે અને બીજી બાજુ રહેતો નથી. જેટલું જાણે છે એમાં બધી બાજુ વજન રહે છે, કોઈ જીવને બની શકે નહીં. કેમ કે એ તો એનું સહજ જ પરિણમન છે કે ક્યાંક મુખ્યતા થાય ને બીજે બધે ગૌણતા થાય, અને પરિણામનો રિઝલ્ટનો આધાર મુખ્યતા ગૌણતા ઉપર જ છે. બીજું એક એનો આધાર નથી. તું ક્યાં મુખ્યતા કરે છો એ બાજુ તારા પરિણામની, સર્વગુણોના પરિણામની ગતિ અને સ્થિતિ થઈ જવાની, ગૌણ થશે એ બાજુથી તું નીકળી જવાનો. તો અહીંયા પણ જ્યારે આત્માનું સ્વરૂપ જ્ઞાન સમક્ષ આવ્યું કે આવું નિર્દોષ સ્વરૂપ આત્માનું છે, અવસ્થામાં વિદોષ પણ છે, બે વાત જ્યારે તારા જ્ઞાન સમક્ષ આવી ત્યારે મુખ્ય ગૌણનો પ્રકાર શું થઈ જશે? જો અવસ્થાની મુખ્યતા થઈ તો અવસ્થામાં રહેલા દોષની મુખ્યતા થઈ, અને સર્વ મિથ્યા દ્રષ્ટિ જીવનું એ સામાન્ય પરિણામ છે.
બરોબર.
એટલે એને પર્યાય દ્રષ્ટિ, પર્યાય મુંડ ને પર સમય કહેવામાં આવે છે. તાત્પર્ય વિતરાગતા સિવાય કહેવાનું પ્રયોજન પણ શું? વિતરાગતા જ નીકળે છે. એમને વિતરાગતાને કાઢવા માટે ઉત્પન્ન કરવાના આશયથી જ બધી વાત કરી છે. તો એ આશયથી વિરુદ્ધ જઈને એ વિતનને કેમ સમજાય કે અંગીકાર કરાય? બસ સીધી વાત છે. એટલે રાગને ઉપાધિ ભાવ જાણે તે અપેક્ષા એ તે આત્માના પર્યાયમાં થતો એક ભાવ છે એમ જાણે, અને એ પરનો આશ્રય કરનારો ભાવ છે એમ જાણે, છતાં પોતાના સ્વભાવરૂપ નથી એટલે મારો નથી એમ જાણે, મારો છે ને મારો નથી બે જાણે, એનું નામ અનેકાંતિ. અનેકાંતિ જ્ઞાન અહીંથી શરૂ થાય, અને એ રીતે પૂતગળ ન માને.
બરોબર.
વજન ઉઠાવી લેવા માટે એમ કરે છે તો યોગ્ય છે. વિતરાગ સ્વભાવ ઉપર વજન લાવવા માટે એમ કરે છે, કેમ કે એમ વજન આવતા વિતરાગતાની ઉત્પત્તિ થાય છે. તો એ મુમુક્ષુને પણ એ પદ્ધતિ યોગ્ય છે, એમ પદ્ધતિ સાચી છે.
જય હો સનાતન દિગંબર ચંદ્રમનો જય હો.